તારીખ 14/9/1989 શ્રી સમયસર શાસ્ત્ર ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર
336 શુદ્ધાત્મ સ્વભાવની રુચિ વગર બધી વિષયોની મારા સ્વભાવમાંથી જ મારી સુખદશા પ્રગટે છે. મારી સુખની દશા પ્રગટાવવા માટે મારે કોઈની જરૂર નથી, અપેક્ષા નથી. એમ પરથી બિન સ્વભાવની દ્રષ્ટિ થયા વિના કદી વિષયોની રુચિ અને સુખબુદ્ધિ છૂટે નહીં. બહારના વિષયો છોડે પણ અંતર માંથી વિષયોની રુચિ ન હોય તો તે બ્રહ્મચર્ય નથી. વિષયોનો ત્યાગ કરે છે વિકાર વિજ્ઞાન નું શુદ્ધાત્મ સ્વરૂપ છે. એના જ્ઞાન વિના, એની રુચિ વિના, એના એની એકાગ્રતા વિના મારી ત્યાં છે વિષયો પ્રત્યે એના પરિણામ વિરામ પામતા નથી. સ્ત્રી ઘર બાર છોડીને ત્યાગી થઈ જાય છે. અશુભ ભાવો છોડીને શુભ ભાવ પણ જીવો કરે છે, પરંતુ તે શુભ ભાવમાં જેને રુચિ અને ધર્મ બુદ્ધિ થઈ ગઈ છે તેને ખરેખર અશુભ વિષયના નિમિત્તભૂત, અશુભ પરિણામના નિમિત્તભૂત એવા વિષયો કરવા લાગ્યો એમાં શુભની રુચિ જો થઈ ગઈ તો અશુભ પરિણામોમાં જતા તને વાર નહીં લાગે. અશુભ પરિણામોમાં ક્યારે જાગ્યો દેશ તને ખ્યાલ પણ નહીં રહે. શુભ કે અશુભ વિકારી પરિણામમાં એકતા બુદ્ધિ તે નિશ્ચયથી અબ્રહ્મચર્ય છે. શુભ અને અશુભ કે જે આત્મ સ્વભાવનું તત્વ નથી, એ વિરુદ્ધ જાતિનું તત્વ છે. એમાં રુચિ, એમાં એકત્વ એ જ અબ્રહ્મચર્ય નિશ્ચયથી છે. પછી એમાંથી બધા સર્વ પ્રકારના વિકારની પરંપરા એમાંથી સર્જાય છે. મૂળમાં આ પ્રકાર અને વિકાર રહીત શુદ્ધ આત્મામાં પરિણામની એકતા તે જ બ્રહ્મ પરિણતિ છે, તે જ બ્રહ્મચર્ય છે. એને જ પરમાર્થ બ્રહ્મચર્ય અથવા સમ્યક બ્રહ્મચર્ય, ઉત્તમ બ્રહ્મચર્ય કહેવામાં આવે છે. ઉત્તમ બ્રહ્મચર્ય ચાલુ અધિકાર છે. સમય સાત પંદર ગાથાનો ભાવ, પંદરમી ગાથા ચાલી ગઈ, હવે આખી ગાથાનો ભાવ અનુભૂતિ એ જ જ્ઞાનની અનુભૂતિ કહેવામાં આવી છે. આત્માના ત્રિકાળી શુદ્ધ સ્વરૂપના અવલંબને સ્વ પ્રબળ સંવેદન શું એ સંવેદનમાં જ્ઞાનનું જ્ઞાનને વેદન છે, જ્ઞાનમાં જ્ઞાનનું વેદન છે એવા સંવેદન ભાવને સ્મૃતિ કહી છે. એક જ અનુભવને બે નામ દેવામાં આવે છે. જે અનુભવને આત્માનુભૂતિ કહેવામાં આવે છે તે અનુભવને જ્ઞાનાનુભૂતિ કહેવામાં આવે છે. એક જ પર્યાયના આ બે નામ છે. વધારે વિશે સ્પષ્ટ થાય અનુભૂતિ ન એટલે બે નામ છે એને કથિત કરવામાં આવ્યો છે. પરિસ્થિતિ છે સંસારી જીવી સંસારી જીવો જે કોઈ પાંચ ઇન્દ્રિયના વિષયો છે અથવા જે પાંચ ઇન્દ્રિયના વિષયો જ્ઞાનમાં નિરૂપે વિષય થાય છે અને તે ઇન્દ્રિય જ્ઞાન ઇન્દ્રિય મારફત થાય છે, ઇન્દ્રિય જ્ઞાનથી થાય છે, તેમાં લુપ્ત થઈ રહ્યા છે, તેમાં આસક્ત થઈ રહ્યા છે, તેમાં સુખ બુદ્ધિ પ્રવર્તી રહ્યા છે. આ સર્વસામાન્ય સંસારી જીવોની પરિસ્થિતિ છે. જે સર્વસાધારણ જીવોને પરંતુ તેઓ નેઓથી નિમ્ન જ્ઞાન માત્રનો આસ્વાદ નથી લેતા. નેઓથી નિમ્ન એવું એકનું જ્ઞાન માત્ર જ્ઞાન અનુભવ જોઈએ એનો અનુભવ નહીં કરવાને બદલે નેઓમાં જે તે પ્રકારના પ્રભાવો છે એનો અનુભવ કરવાનો પ્રયત્ન કરે છે. અનુભવી શકતા નથી તો પણ નેઓ અનુભવી શકાતા નથી તો પણ અનુભવવાનો પ્રયત્ન કરે. જો પદાર્થો અનુભવી શકાતા હોત તો તેના અનુભવથી તૃપ્તિ થતી હોત, પરંતુ તે જ્ઞેયોને અનુભવ કરવાના પ્રયત્નથી અને અનુભવાયા છે એવું માનવાથી તૃપ્તિ નથી. એ એમ સૂચવે છે કે ખરેખર કોઈ જ્ઞેય પદાર્થનો કોઈ આત્મા કરી શકતો જ નથી. અનાદિકાળથી વર્તમાન દશા સુધી જે અનંતકાળ પસાર થયો તે અનંતકાળમાં શ્રી ગુરુ એમ કહે છે કે તે કદી કોઈ પદાર્થનો અનુભવ નથી કર્યો. અનુભવ કર્યો હોવાનું કે માન્યું છે સર્વકાળે ભલે, પણ ખરેખર તે કોઈ પદાર્થનો અનુભવ કરી શક્યો નથી. અને તેથી કરીને તને કદી તૃપ્તિ થઈ નથી અને તેથી જ્ઞાનીઓ તેને અજ્ઞાન કહે છે, વિપરીત જ્ઞાન કહે છે, વિપરીત માન્યતા કહે છે. એનું કારણ એ છે કે એ વાસ્તવિકતાથી વિપરીત છે. વસ્તુ જે વાસ્તવિક વસ્તુ સ્થિતિ છે તેનાથી તે વિપરીત છે, માટે તેને અજ્ઞાન કહેવામાં આવે છે.
અનુભવ એટલે ઉપભોગ કહેવા માંગે છે.
અનુભવ કરવો એટલે અનુભવવું જણાય છે જરૂર, પણ અનુભવી શકાતું નથી. અનુભવ કહો, વેદમો કહો, ચેતનો કહો, એ બધા એક જ વાચક શબ્દ છે, એક જ અર્થના વાચક શબ્દો છે. કોઈ પણ પદાર્થને જળ પદાર્થને આત્મા ભોગવી શકે અનુભવી શકે એ વસ્તુ સ્થિતિની બહાર છે. બહુ સારી ભાષામાં ગુરુદેવ એમ કહેતા કે ભાઈ તું લાડવાને ખાઈ શકતો નથી. પાનામાં પડેલો લાડવો એ પરમાણુ થાળીમાંથી મુખ દ્વારા હોજરી સુધી પહોંચ્યા તેને તે એમ કહ્યું કે મેં ખાધું. શું કહ્યું? મેં ખાઈ લીધું. પણ તારો આત્મા કદી પણ લાડવાના પરમાણુને ખાઈ શકો ન તો લાડવાના પરમાણુ તારા આત્માને હડે છે, ભળે છે, સ્પર્શે છે, ન તો એનો કોઈ ગુણ ભળે છે, સ્પર્શે છે, ન તો એમાં રહેલી જે મીઠાશ છે, કલ્પણ છે, એ તારા દ્રવ્યમાં, ગુણમાં કે પર્યાયમાં ભળે છે કે સ્પર્શે છે. કઈ થતું નથી. દ્રવ્ય થી ગુણ થી પર્યાય થી બંને પદાર્થો જીવ અને અજીવ સર્વથા અત્યંતપણે ભિન્ન જ રહે છે અને જુદા જ રહે છે. આ વાસ્તવિક પરિસ્થિતિ છે. જાણ્યો છે સ્વાદ આવ્યો નથી. દળપણના ગોળના સાકરના દળપણ જણાયું છે એટલે વિના અને સ્પર્શા વિના વાત પણ અનુભવાયું છે એ વાત હરગીજ સાચી બિલકુલ. તેથી ખાવાની તૃપ્તિ કોઈ નથી થઈ નથી, થઈ પણ નથી, ખાવાની પણ નથી કોઈ. અને એમાં દુઃખ અને આતુરતા થાય છે એનું પણ એ કારણ છે કે અનુભવ થઈ શકતો નહીં હોવા છતાં કરવાનો પ્રયત્ન કરે છે. તેથી આતુરતા નો પ્રયાસ ના રહેતો. તે ઇન્દ્રિય જ્ઞાન ના વિષયોથી અનેકાકાર થયેલ જ્ઞાન ને જ જ્ઞેય માત્ર આશરો આપે છે. તેઓ રીતે અજ્ઞાનીઓ ઇન્દ્રિય જ્ઞાનના વિષયોથી અનેકાકાર થયેલ જ્ઞાનને જ માત્ર આશરો આપે છે. એવા પ્રશ્નનો ઉત્તર છે કે તો પછી એને શેનો અનુભવ કર્યો, શેનો આશીર્વાદ લીધો? જો તમે મીઠાઈ વખતે મીઠાશનો અનુભવ નથી કર્યો એમ કહો છો તો પછી અનુભવ તો કર્યો નથી ને અનુભવ કર્યા વિના રહ્યો પણ નથી. તો શેનો અનુભવ કર્યો છે? કે ઇન્દ્રિય જ્ઞાનના વિષયોથી અનેક વિધતા જે જ્ઞાનમાં ઉત્પન્ન થઈ છે, અનેક આકાર જે જ્ઞાનમાં ઉત્પન્ન થઈ છે, એ જ્ઞાનને જ્ઞાન પણ એને પણ જ્ઞેય પણ અનુભવ કર્યો છે. આ એક ભૂલ કરી છે, બહુ મોટી ભૂલ છે કે જ્ઞાનને તો જ્ઞાન પણ અનુભવ ને જ્ઞાનને તો જ્ઞેય પણ શા માટે અભ્યાસ કરવો એના માટે નાયક ના અનુભવ છે. નાયક નો નાયક પણ અનુભવ કરવાના હેતુ છે, પ્રયોજન થી આ વાત છે કે તું આત્મા જાણનારો ખરો કે નહીં. જાણવાનું કાર્ય કરે તે જ્ઞાયક એટલે કરનારો, જ્ઞાન કાર્ય ને કરનારો. તો તું જ્ઞાન કાર્ય ને કરતો હોવાથી તું જ્ઞાયક નો જ્ઞાયક પણ અભ્યાસ કરે. બીજો જ્ઞાયક નો તું જ્ઞેય પણ ક્યાં અભ્યાસ કરે છો? જ્ઞેય ઉપર ક્યાં અભ્યાસ કરે છો? છતાં પણ જ્ઞાન જ્ઞાન પણ રહેશે, જ્ઞાન નહીં થાય. અને જો જ્ઞાન થાય તો જ્ઞાન જળ થઈ જાય, અથવા જે જે જળ જ્ઞેયો છે તે જ્ઞાન રૂપે ચેતન થઈ જાય. પણ એમ તો બધી ભયો નથી, શક્ય પણ હવે અનુભવ કરવો છે એમાં ભૂલ નહીં થતી. બહુ સારી ભાષામાં તો ઘણી સરસ વાત છે કે તેઓ શું ભૂલ કરે છે, અજ્ઞાની જન શું ભૂલ કરે છે. અહીંયા આગળ પોતાની જાતનું કરે છે કે હું શું ભૂલ કરું, ચાલતા પરિણામમાં જ્યારે ભૂલ થાય ત્યારે પકડવા માટે કહે છે, નહીં કે બીજાને લક્ષ્યમાં રાખીને માથેથી કાઢી નાખે કે હું સમજો એટલે મને તો લાગુ પડે નહીં. જે લોકો આ વાત નથી સમજાતા સમજતા એ બધાને લાગુ પડે. એવી રીતે આ શાસ્ત્રનું સ્વાધ્યાય અધ્યયન કરવા જોઈએ. કેટલાક એમ કહે છે કે ચીજ દૂર હોય તો પણ એ ચીજ દૂર ની ચીજ જ્ઞાન ઉપર આવતા અસર થવા માટે તો જેવા જે કઈ અવાજ આવે છે એ તો જ્ઞાનમાં જણાય છે કે જ્ઞાન ઉપર અસર કરે છે. આ વિશે થોડો જરાક અનુભવ ને તપાસવો પડે છે કે જ્ઞાન માં જ્ઞાન આવતું નથી તો જણાય છે એ વાત જુદી છે, અનુભવાય છે એ વાત જુદી છે. તત્વજ્ઞાન નો અભ્યાસ કરવા વાળા પણ બહુ ભાગ વિદ્વાનો આ બે વાત ના તફાવત ને સમજતા છે કે જાણવું જ્ઞાનનું જ કાર્ય છે તે એક વાત છે અને અનુભવનું જ્ઞાનનું જ કાર્ય છે તે એક બીજી વાત છે. એક જ પર્યાયમાં બે થાય છે, અટપટું છે પણ એટલે તો ભૂલ થાય છે. ભૂલ થવાનું કારણ આ છે કે એક જ જ્ઞાનમાં જે વખતે જણાય છે ત્યારે પર જણાઈ શકે છે પર અનુભવાઈ શકે. જ્યારે જણાય છે ત્યારે જ્ઞાનનો જ્ઞાનમાં અનુભવ રહે છે પણ પર જણાતા હું પરને અનુભવું છું એવો એક અભ્યાસ થાય છે, ભ્રમ થાય છે. આ એક જ જગ્યાએ બને છે અને બે પ્રકાર હોવાથી અને એમાં એની પોતાની એ વિષયની અજ્ઞાનતા હોવાથી કદી એને અવલોકન કર્યું નથી. જ્ઞાન ની પર્યાય નું જ્ઞાન પોતે ચાલતા જ્ઞાન નું અવલોકન કરે તો આ બે વાત જુદી એને સમજવામાં આવશે. શાસ્ત્ર વાંચીને જે વાત કદાચ નહીં સમજાણી હોય તે પોતાના અવલોકન થી સમજાઈ જશે અને અવલોકન થી અનુભવ ગોચર વાત સમજાતી હોવાથી એ વાત સમજાય એ કદી નહીં પોસાય. બાકી પુસ્તક ભણ્યો હશે તો ભૂલી જશે, પાઠશાળામાં ભણ્યો હશે તો પણ ભૂલી જશે, આપણા શિક્ષણ શિબિરના ક્લાસોમાં ભણ્યો હશે તો પણ ભૂલી જશે. એવું છે, આ બને છે. ઘણા ડાક્ટરો બને છે અને કોઈ નેતા થઈ જાય તો પછી એને ડાક્ટર ન આવડે, ભૂલી જાય. વકીલ થયો હોય, બારિસ્ટર થયો હોય પણ જો નેતા ગરીમાં ભૂલી ગયો હોય તો બીજો કોઈ વ્યવસાય પકડી લીધો હોય, કોઈ બી એમ ભણેલો ભૂલે પણ અનુભવી ભૂલે નહીં. આ અનુભવ નું પ્રધાન પણ છે, અનુભવ ની આ વિશેષતા છે અને આ વાસ્તવિકતા છે.
એ અનુભવ શ્રદ્ધાને લાવે છે. શ્રદ્ધાને કોણ ફેરવે? પરલક્ષી જ્ઞાન માં કાલે સ્વરૂપ રાત્રે વિશે શરૂઆતમાં પરલક્ષી જ્ઞાન માં મિથ્યા શ્રદ્ધાને સમ્યકપણે પલટાવવાનો સામર્થ્ય નથી, શક્તિ નથી. જેમ રાગમાં જ્ઞાન અને શ્રદ્ધા સમ્યકપણે કરવાની શક્તિ જ નથી, એમ જ પરલક્ષી શાસ્ત્ર મુનિઓના ભણતરમાં શ્રદ્ધા ઊંધી પડી છે, એને સવિર કરવાની કોઈ શક્તિ નથી, નિમિત્તત્વ પણ નથી, શક્તિ તો નથી પણ નિમિત્તપણ પણ નથી. માટે આપણે કે જેવો રોજ શાસ્ત્રનો સ્વાધ્યાય કરીએ છીએ એને આ વાત બરાબર સમજવી જરૂરી છે. એવા ભ્રમમાં કદી રહેવા જેવું નથી કે આપણે સ્વાધ્યાય ઘણા વર્ષ સુધી કરશો ને પાકું થઈ જશે, માટે કોક દી આપણને સમય દર્શન થઈ જશે. અનંત કાળે નહીં થાય, ઘણા વર્ષે તો નહીં થાય પણ અનંત કાળે નહીં થાય. પરલક્ષી જ્ઞાન થી શ્રદ્ધા થશે કે અનુભવ થશે કે ધર્મ થશે કે કલ્યાણ થશે કે લાભ થશે, આવો કોઈ અભિપ્રાય બુદ્ધિપૂર્વક થી વિચાર્યો હોય તે સૂક્ષ્મ ગ્રહિત વિચારો માટે લાગી જાય છે. ત્યારે સ્થૂળતા ધારણ કરે છે, ત્યારે એ જીવ ક્યાંય ને ક્યાંય દેવગુરુ શાસ્ત્ર ના વિષયમાં ભૂલ ગયા વિના રહી શકતો નથી. એને સાચી ખબર પડતી નથી કે આ ભૂલ વાળી વાત છે કે આ ભૂલની વાત છે. એટલે તત્વજ્ઞાન ના અભ્યાસ કરવાની જવાબદારી બહુ વધે છે. ખરેખર તત્વજ્ઞાન નો પણ ત્યાં જવાબદારી વધે છે, ઊંચી કોટીની છે. આ પ્રક્રિયા ઊંચી કોટીની હોવાથી જવાબદારી પણ વધારે છે. જગતમાં પણ એ જ પરિસ્થિતિ છે, હાયર ધી પોસ્ટ હાયર રિસ્પોન્સિબિલિટી. પટાવાળાની જવાબદારી બેંકની એટલી નથી કે જે ચેરમેનની જવાબદારી છે. ચેરમેન ડિસિશન લેવામાં ભૂલે તો બેંક દેવાળું કાઢે, પટાવાળો ભૂલ કરે તો એક કાગળ એક ટેબલ ઉપર થી બીજા ટેબલ ઉપર વ્યો જાય, એમાં એટલું નુકસાન ન થાય કે બેંકને દેવાળું આવે. જવાબદારી વિશેષ વિશેષ કરીને રાખવી ઘટે છે, રાખવી પડે છે. એમાં બુદ્ધિપૂર્વક બધું ખાધો કે ગ્રીત મુખ્યાત્મા ચાલ્યો ગયો. ગ્રહિત મિથ્યા છે કે જરા અર્થ કરીએ તો આકરો પડે એવો છે. આ મુસલમાન ગ્રહિત મિથ્યાના વર્ગમાં છે, ક્રિશ્ચિયન ગ્રહિત મિથ્યાના વર્ગમાં છે, જેટલા અન્ય મત ચાલે છે એ બધા ગ્રહિત મિથ્યાના વર્ગમાં છે, એના ક્લાસમાં મુકાઈ જાય. સાચા દેવગુરુ શાસ્ત્રને માનતો પૂજતો ભજતો અનુરાગ કરતો દેખાય ને ગ્રહિત મિથ્યાત્મા ચાલ્યો હોય, હવે એને એમ કહીએ કે આજે જૈન મંદિર માં આવશ ને કાલે પાછો મસ્જિદ માં અલ્લાહો અકબર કરતો તું ને તું થઈ જઈશ તો જરા કરણ લાગે આકરું પડે. પણ આ ગંભીરતા સમજવા જેવી છે. સત્વનો અભ્યાસ પછી ઉપર છેલ્લો કરવો ને જેનો જો કરવો તો એના તળિયું પકડી લેવું, તળિયું પકડાશે તો અનંત કાળનો વિધ થઈ જશે અને નહીતર અન્ય બધે છતાં વાત નહીં લાગે. કેવું વિષય છે જરા જવાબદારી વાળો એના ઉપર શું ચાલે છે?
વિશિષ્ટ ચેતવણી
છે, ખાસ ચેતવણી છે. આ વાત એના ઉપરથી ચાલે છે કે એક જ્ઞાનની પર્યાયના બે ધર્મ છે, જાણવું અને અનુભવન કરવું. સ્વપરનું જાણવું એ સ્વભાવ ધર્મ છે, માત્ર સ્વનો અનુભવ થવો એ જ સ્વભાવ ધર્મ છે. સ્વનો અનુભવ થવો થઈ શકતો જ નથી, માટે છે એવો ભાવ થાય જ્ઞાન માં તો એ વિભાવ ધર્મ છે, જ્ઞાનનો સ્વભાવ ધર્મ નથી. આ બે વચ્ચે બહુ મોટો ફેર પડે છે, એ સ્વભાવ સમજવા જેવો છે. અને એ વિષય એજન્ડા ઉપર લઈને સારે કોથી છંછેડીને નક્કી કરવા જેવો છે, નહીતર અહીંયા જ બધો ગોટો છે. જે ગોટો છે અહીંયા આજે પણ એ વાતનો ઉલ્લેખ કરવો આવશ્યક લાગે છે કે સ્વપર પ્રકાશકના વિષય ઉપર આપણા સમાજમાં વિવાદ ચાલે છે વિદ્વાનો. એનું કારણ એ છે કે એ વિષયનો તલસ્પર્શી અભ્યાસ હોય તો વિવાદનો અવકાશ નથી. દુર્દેવ સ્ત્રીએ અનંત કર્મા કરીને આ વિષયને ફૂલ્લી ફાઇનલ કરેલો છે, છેવટની હદ સુધી સ્પષ્ટ કરેલો છે. કોઈ પ્રવચનોમાં વાત ગોળ ગોળ રહી નથી, અસ્પષ્ટ રહી નથી, સ્પષ્ટપણે કાઢીને દેખાડી શકાય એવી વાત છે. એક કલાકમાં તો એ સમય નથી, એને જાણવું હોય તેને પ્રવચન રચના કરનાર જે છેલ્લા ભાગો છે એમાં આ પરિશિષ્ટના 14 વર્ષ ઉપરના પ્રવચનો થયા છે. અને વળી એમ વાત છે કે જે તરવાનું સાધન જો ડૂબવાનું નિમિત્ત થાય તો પછી તરવાની જગ્યા ક્યાંય રહી નથી. ડૂબવાની જગ્યાએ ડૂબે તો ઠીક છે કે ભાઈ ડૂબવાની જગ્યાથી ડૂબી ગયો એનો શું અફસોસ કરીએ, પણ તરવાની જગ્યાએ ડૂબે ત્યારે એ ઘણા મોટા અફસોસની વાત છે. અથવા ઊંડા પાણીના દૂધમાં ડૂબે તો એ તો ડૂબી શકે એટલું પાણી હતું, પણ એક મેટ પાણીનું દળ હોય કાંઠે ત્યાં તો ત્યારે જ ડૂબે કે ઊંધો થઈને શીર્ષાસન કરે ત્યારે કેટલો ઊંધો થાય તો ડૂબે, નહીતર ત્યાં તો ડૂબવાની જગ્યા જ નથી. એવું આ તત્વજ્ઞાન છે કે અહીંયા ડૂબવાની જગ્યા નથી, પણ પૂરો ઊંધો પડે ત્યારે અહીંયા ડૂબે એમ કેવું શીર્ષાસન કરે ત્યારે એવું અહીંયા દ્રષ્ટાંત લાગુ પડે છે. માટે અહીંયા ડૂબે ત્યારે સમજવું કે આને ઊંડાઈ કરવામાં બાકી રાખી. ઇન્દ્રિય જ્ઞાન ના વિષયોથી અનેક આકૃતિ તેમાં ઉત્પન્ન થઈ છે, એનું જે પોતાનું જ્ઞાન અમુક જ્ઞેયો સામે આવતા મને તો અસર થયા વિના રહેતી જ નથી, એમ કે કોઈને એ અમુક વાનગી બહુ ફાવે છે, કોઈને કોઈ વાનગી પ્રિય હોય તો કોઈને પૂર્ણ પૂરી પ્રિય હોય તો કોઈને ઢોકળા તો કોઈને કાંઈ તો કોઈને કાંઈ બરાબર છે. હવે એ ચીજ જમવા બેસીએ ત્યારે તો પછી મને અસર થયા વિના આપને પ્રયોગ અને આ પ્રયોગ જો સર્વ ઉદયના કાળમાં કરવામાં આવે આ તો પ્રશ્ન છે. આહારનું જમવાનું કાર્યનું તો પ્રશ્ન છે. રચના કોઈ પણ ઉદયમાં કરવામાં આવે તો જીત કરી જાય એવી વાત છે. આ કરવાની કળાની વાત છે. ગુરુદેવ શ્રી વેદ જ્ઞાન ની કળા ને તરવાની કળા કહેતા, મોક્ષ ની કળા કહેતા, સુખવાની કળા કહેતા. એનેથી જેની અસર થાય છે એનાથી સુખવાની કળા છે, તરવાની કળા છે. તો એમ કહે છે કે એ જ વખતે જરા સૂક્ષ્મ થઈને અવલોકન કર, તને શેનો અનુભવ છે, તારા જ્ઞાન નો કે જ્ઞાન. જે ચીજ જીભ ઉપર આવે, ગુલાબ જાંબુ નો ટુકડો જીભ ઉપર જયારે આવ્યો ત્યારે એ જ વખતે અવલોકન કર કે એ દર્પણ સંબંધે ના તને જ્ઞાન નો અનુભવ છે કે ગુલાબ જાંબુ ના ટુકડા. આટલું જરાક નું અવલોકન કરવા માટે પ્રયત્ન કર. વાત એટલી બધી પાવરફુલ છે કે તું અવલોકન કરવા જઈશ ને ત્યાં ઓલી અસર છૂટી જશે. જે તને એમાં મને ભાવે છે એવી એક કલ્પના. જ્ઞાની એમ કહે છે કે મને ભાવે છે એ તો તને કલ્પના છે. મને સારું લાગે છે કે ખરાબ લાગે છે એ પણ તને કલ્પના થઈ છે. જો કડવું સારું ન હોય ને મીઠું સારું હોય તો આ કેરીની સિઝનમાં કારેલાનું શાક સારું લાગે નહીં કોઈને, પણ કેરીની સિઝનમાં ખાસ કારેલાનું શાક બનાવે કે અહીંયા આની સાથે આ શાક બહુ સારું લાગે છે. એ બધી જ કલ્પના છે. કોઈ સારું નથી, કોઈ ખરાબ નથી, પણ એ કલ્પનામાં એટલો બધો પકડાયેલો છે આજે કે જયારે જીભ ઉપર એ સ્વાદ નો સન્નિકર્ષ થાય છે, યોગ થાય છે, નિયોગ થાય છે, ત્યારે જીભ અસર મુક્ત થવાની એની કળા નથી આવડતી. એટલે કોઈ રીતે છૂટી શકતો નથી, મુક્ત થઈ શકતો નથી. તે અસરમાં ડૂબે છે અને એ અસરમાં નવા કર્મને એ માંગે છે. આજ દેહાત્મ બુદ્ધિ છે, આજ અજ્ઞાન છે, અને આજ નવા નવા દેહ રૂપી જન્મ મરણ નો કારણ છે. મુક્ત થવા માટે ત્યાં એટલું જ અવલોકન કરવાનું છે. જરાક સાવધાન થઈને, ધીરો થઈને, સૂક્ષ્મ ઉપયોગને કરીને એટલું તપાસવાનું છે, એટલું જ અવલોકન કરવાનું છે કે અનુભવ જ્ઞાન નો છે, અનુભવ જ્ઞેય નો છે. જો બરાબર તપાસે તો તપાસતા એનો રસ તો પેલો રસ નો પારો તો ઉતરી જશે. આ ભાવે છે ને સારું લાગે છે એ પારો તો સીધો નીચો ઉતરી જશે. જો રસબંધ થાય તો જ્ઞાન તપાસવા માટે વધારે કાર્યક્ષમ થાય છે. જો રસ તીવ્ર હોય તો જ્ઞાન એ તપાસી નહીં શકે. જ્યારે પરપદાર્થના તીવ્ર રસના પરિણામમાં જીવ આવે ત્યારે એ ડૂબેલો જીવ છે વિભાવમાં. જ્યારે મંદ રસમાં આવે ત્યારે ઉપલી સપાટી ઉપર આવે છે વિભાવના પાણીના. ઉપર આવ્યો હોય તો કઈ બીજું પકડી શકે. ડૂબતો જીવ ઉપર આવ્યો હોય તો કઈક બીજું પકડી શકે. બે માથોડા ત્રણ માથોડા નીચે ડૂબતો હોય તો કઈ હાથ આવે નહીં. એનો રસ્તો પહેલા ખુલ્લો થઈ જાય. ઉપર આવશે એટલે બરાબર જ્ઞાન થી જ્ઞાન ને પકડવું એ વાત કરશે તો પ્રયત્ન કરવામાં સફળ થશે. પ્રયત્ન નહીં કરે તો સફળ થવાની વાત રહેતી નથી. એક જ પંક્તિ બહુ મહત્વની છે આ મહારાષ્ટ્રની, કે અજ્ઞાની જાણ ઇન્દ્રિય જ્ઞાનના વિષયોથી અનેક આકાર થયેલ જ્ઞાનને જ્ઞે માત્ર આસ્વાદ. જ્ઞાનનો આસ્વાદ કરવાને બદલે જ્ઞેયનો આસ્વાદ કરે છે. વાસ્તવિકતા એ કરી શકતો નથી, પણ એમ એને ભાષે છે, એમ એક માને છે. પરંતુ જ્ઞેયોથી ભિન્ન જ્ઞાન માત્ર નો સ્વાદ નથી લેતા.
જ્ઞાન માત્ર ને હું છું એ માત્ર જ્ઞાન નો સ્વાદ લેવા જશે તો સામાન્ય નો સ્વાદ આવે. જ્ઞાન ના વેદન નો સ્વાદ એટલે અનુભવ થશે અને એ પર્યાય માત્ર પણ ત્યાં નહીં રહે તે સીધો સરકીને દ્રવ્ય પ્રકાયો જશે. આ એક બે ને એક પણ ઉપાસનાની પ્રક્રિયા અને પછી ફળ સ્વરૂપની પ્રાપ્તિની ચાહના ભાવના છે એવા આત્માઓએ એવા પુરુષોએ બે પ્રકારે નિત્ય સેવો બે પ્રકારે એકને સેવો બે પ્રકારે એટલે સાધ્ય અને સાધક ભાવના ભેદ થી તેના બે પ્રકાર છે. પશ્ચિમ ચૌદમો પ્રશ્ન છે ચૌદમો પંદરમો પ્રશ્ન એ સ્વજ્ઞાન મનો નિત્યમ આત્મા સિદ્ધિ અભિક્ષુ સાધ્ય સાધક ભાવે ન વિધાયક સંપાસ્થાન અથવા શ્લોક છે. બે પ્રકારે એક પ્રકારે નથી અહીંયા જે ગાથા છે એને ઉપર નો આ ફળ સાધક ભાવ છે અને સાધ્ય સ્વીકારી ગરમ છે એમ બે ભાવ થી ઉપાસના છે. ઉપાસનામાં એટલો સ્વીકારી નથી ઉપાસનામાં એટલી ઉપાસનાની પર્યાય પણ નથી બે છે ઉપાસ્ય ઉપાસક પણ બે છે અને એ આ રીતે પરંતુ કહીને એમ કહ્યું કે જ્ઞેયો થી ભિન્ન જ્ઞાન માત્ર એટલે એકનું જ્ઞાન એનો આસ્વાદ નહીં લેવાથી એને અજ્ઞાન પણ એ પરિણામ નવા કર્મ બંધકનું કારણ થાય છે. અને જેવું જ્ઞાની છે પ્રિય પક્ષ પ્રતિપક્ષી એ છે અજ્ઞાની ની વાત કર્યા છે સંક્ષેપમાં આશંકીમાં જ્ઞાનીઓ કેમ કરે છે એ વાતને સ્પષ્ટ કરે છે. અને જેવો જ્ઞાની છે જ્ઞાની છે એટલે જીવોમાં આસક્ત નથી. એક તો એ વાત છે જ્ઞાની થયા પહેલા જ્ઞાનીઓએ એક અભિપ્રાય કેળવી લીધો કે જગતના કોઈ રજ પણ કોઈ પણ પર્યાય ધારણ કરે વિશ્વના કોઈ ઉદર રજ પણ કોઈ પર્યાય ધારણ કરે તો એ કોઈ પણ પર્યાયમાં સુખ નામની ગંધે નથી ન તો એમાં સુખ ગુણ છે ન તો એમાં સુખની પર્યાય છે ન તો એમાં સુખ એના નિમિત્તે થાય એવો ધર્મ પણ છે. ગુણ ધર્મ અને પર્યાય બને જે એવું જળ છે જળ તે એવું જળ છે કે એમાં સુખ ગુણ નથી સુખ પર્યાય નથી એના નિમિત્તે સુખ ઉત્પન્ન થાય એવો ધર્મ પણ નથી નિમિત્ત નહીં નિમિત્ત એવો ધર્મ પણ એમાં નથી નિમિત્ત તત્વ પણ નથી. આવો એક જે અભિપ્રાય એ તો કેળવાયેલો અભિપ્રાય છે એ અભિપ્રાય રાખીને હવે અહીંયા પ્રયોગ ચાલે છે. જો અભિપ્રાય ન બદલાયેલો હોય એટલે વિપરીત અભિનિવેશ રાખીને પ્રયોગ કરે સુખ બુદ્ધિ રાખીને પ્રયોગ કરે તો એ પ્રયોગમાં સફળ નહીં થાય તેનો અભિપ્રાય ઊંચો છે તે પ્રયોગ નિષ્ફળ જશે એ પ્રયોગમાં ભાગ થાય બધી વાત વિપરીત અભિનિવેશ થઈ છે.
પ્રયોગ કરવા પહેલા આવો
અભિપ્રાય થઈ જવો જોઈએ એ નિર્ણય ના કાળમાં થાય છે એ વાત નિર્ણય ના કાળમાં ત્યારે પોતાના સ્વરૂપમાં અનંત સુખની ખાણ પોતાના સ્વરૂપમાં એટલે કે અનંત સુખની ખાણનો નિર્ણય થાય ત્યારે અનાદિ નો જ્યાં સુખ નો નિર્ણય થયો છે એ બદલાયા વિના લે છે. બે વિરુદ્ધ નિર્ણય એક જીવમાં કદી સાથે રહી શકે નહીં કે હોય શકે નહીં, થઈ શકે નહીં. બે વિરુદ્ધ નિર્ણય એક સાથે નથી થતા. ત્યાં જવું છે અને કઈ ગાડીમાં બેસવું છે એને નિર્ણય કરી લેવો પડશે. અને આ સ્વરૂપ નિશ્ચયના તબક્કે એ તબક્કે કાર્ય થયા પછી જે પ્રયોગ થાય છે એમાં તમને અનુભવ થાય છે. એ પહેલા નિર્ણય ઊંધો પડ્યો હોય અને અનુભવ કરવાની અભિલાષા ઉભી રાખે એ આશા કરે એ આશા કદી સફળ નથી થવાની. કોઈ દિવસ આશા સફળ થતી નથી. જ્ઞાનીઓ જયારે આવી વાત કરે છે ત્યારે નિર્ણય અનુભવ સાથે નિર્ણયની વાત પહેલા કરે છે. સમય સાધને 144 ત્યાં પ્રક્ષાંતિ ક્રાંત થઈને અતિન્દ્રિય સુખ ને આનંદ ને જ્ઞાન નો અનુભવ કરવો છે. ત્યાં આચાર્ય મહારાજે સિદ્ધિ પહેલા વાત કરી. પ્રથમ તો શુદ્ધ જ્ઞાન વડે જ્ઞાન સ્વભાવની આત્માનો નિશ્ચય કરવો. પ્રથમ આ કર્મ પછી અંતર્મુખ થવાની વાત છે. આ કર્યા વિના એમ એમ અંતર્મુખ થાય એ ત્રણ કાળમાં શ્રી ચંદ્રભાઈ સ્વીકારે છે. એ વિજ્ઞાનિક પરિસ્થિતિ છે. આ અનુભવના સાયન્સ નો પ્રોસેસ છે. એ કોઈ બદલવા માંગે ને એ પહોંચી જાય ત્યાં એ કોઈ એનો રિઝલ્ટ આવે એ બની શકે. વિજ્ઞાન તો વિજ્ઞાનની રીતે કામ કરે. પાણી તો મૂળમાં સિંચન કરવું પડે. ફૂલ અને ફળ ફળ ઉપર પાણી નાખવાનો અર્થ નથી. મૂળમાં નાખી દે એ બરાબર ચેનલાઇઝ થઈને ફેર સુધી પહોંચી જશે. બાકી સીધું નાખે તો બગડી જશે. એટલે જ્ઞાની છે જેવું જ્ઞાની છે એટલે જેવમાં આ શક્ય નથી. આમ એક વિશાળ બીજી વાત કે આ સ્વાનુભવ તે અતિન્દ્રિય પરિણામ હોવા છે. અભ્યાસ કરવા બેસી ગયા છીએ તો આ બે ને કોઈ મેળ છે કે કઈ મેળ જ નથી એવું કઈ છે? આપણું વિચારી લેવા આ બધો સુપર ઇન્ટેલિજન્સ નો વિષય છે. સામાન્ય બુદ્ધિ માં થોડું કઠણ પડે પણ વિષય થોડો એવો છે કે બુદ્ધિ વધારે પડે એવો. કેમ કે જેટલો અભ્યાસ છે એ બુદ્ધિ ગમે રીતે થાય છે અને જ્યાં પહોંચવો છે બુદ્ધિ થી બહાર નો વિષય છે તો પછી આ બંને કઈ કનેક્શન છે કે વગર કનેક્શન વાળી કઈ વાત છે? તો કઈ કનેક્શન જ ન હોય તો પછી આ રોગ ને માથા પર કરવી ને સમય ને શક્તિ નો લે કરવો એ મૂર્ખા. અનુભવ કરવા માટે જે કઈ આગળ વધવું છે એમાં જે આ શાસ્ત્ર અથવા તત્વ નો અભ્યાસ છે એમાં નિર્ણય સુધી પહોંચવાનો એક તબક્કો છે. શ્રીમદજીના શબ્દોમાં કહીએ તો એમ કહ્યું કે લક્ષ થવાને દેહનો કયા શાસ્ત્ર ઉપયોગ થાય. આ જે શાસ્ત્રો છે એમાં સુખની પ્રાપ્તિનું નિમિત્તપણું રહેલું છે. દેવગુરુ શાસ્ત્રમાં નિમિત્ત પણ દેવગુરુ શાસ્ત્ર અને સંતોષ એમાં એ નિમિત્તપણું છે. પદ્રયો હોવાથી નિમિત્તપણું કહેવું છે. તો ત્યાં કેટલું છે કે જીવ નિર્ણય સુધી પહોંચી શકે. નિર્ણય સુધી પહોંચે એટલે લક્ષ્ય બંધાઈ જાય, લક્ષ્ય થઈ જાય કે જે ફરે. નિર્ણય કરે એટલે એને ઓળખાણ થઈ, નિર્ણય કરે એટલે એ સ્વસન્મુખ થયો, નિર્ણય કરે એટલે એને ભાવ ભાષણ થઈ પ્રતિભા. આટલું કાર્ય તત્વજ્ઞાનના અભ્યાસ કાળે થાય છે અને એનો અનુભવ સાથે સિદ્ધ થાય છે. એટલે એક નિયમમાં એને સુખ બુદ્ધિ તૂટે છે, નિર્ણય તૂટી જાય છે, નિર્ણય છૂટી જાય છે. એટલે જ્ઞાની કે જેઓ ગ્રીઓમાં આસક્ત નથી એને જ્ઞાની કહ્યા છે. જેને ગ્રીઓમાં સુખ બુદ્ધિ સહિતની આસક્તિ હોય તે જ્ઞાની નથી. અમુક ચીજ વગર મને ન ચાલે એવું એને હોવું નહીં જોઈએ. મને આના વગર નહીં ચાલે. વ્યસનનો તો પ્રશ્ન જ નથી કે કોઈ મુમુક્ષુની ભૂમિકામાં કોઈ વ્યસન હોય એ તો પ્રશ્ન નથી. એ તો પ્રશ્ન નથી. એમ તો એ તો વિચાર કરવાનો વિષય જ નથી અને એ વિચાર કરવાનો સમય પણ આપણને નથી. પણ નાની મોટી ચીજમાં જીવનની અંદર એ ઉતેર હોય છે. મને ચા વગર તમને ચાલે. સવારમાં એક કપ ચા જો નાખી દીધી છે પેટમાં તો પછી સ્વાધ્યાય કરવામાં માથું ઠેકાણે રહેશે. નથી પીધી નથી પીધી નથી પીધી એને ઉપયોગ લાગશે. આ અનુભવ છે એટલે તો ચર્ચા કરીએ છીએ. અનુભવની ચર્ચા કરીએ અનુભવનો વિષય ચાલે છે. એવી એક ચીજ નહીં હોવી કે મને આના વિના જીવ આગળ વધી શકતો એનું મૂળ્યું શું બુદ્ધિ છે એને એ સ્પષ્ટ રીતે સમજી લેવાની જરૂર છે. કે આ આત્મા જો અનાદિકાળથી અત્યાર સુધી અનંતકાળ પર્યંત જીવતો રહ્યો છે તો કોઈ પણ ચીજ વિના જીવતો રહ્યો છે. એની જીવસ્વ શક્તિથી જીવતો રહ્યો છે. આમ વાત છે. તો પછી અમુક ચીજ વગર ન ચાલે એ કલ્પના બાંધીને બેસીને તારે તારું કેટલું અહિત કર્યું છે અથવા આ મનુષ્ય ભાવને તારે એમાંથી વ્યતીત કરવો છે. આ એક જ્ઞાનમાં છોડવી નથી નાની એવી. નિર્ણય તો એ પદાર્થ થાય છે કે જે પદાર્થ ત્રણે કાળે નિરાલંબ નિરપેક્ષ છે. જેને કોઈના આલંબનની જરૂર નથી, જેને કોઈની અપેક્ષા નથી. ત્રણે કાળ એવા પદાર્થોનો નિર્ણય કરવો છે અને એક જગ્યાએ પકડાઈ રહેવું છે કે આના વગર ન ચાલે તો નિર્ણય ક્યાંથી આવશે. એ ઉખાણ ક્યાંથી થશે તને આ સવાલ છે. ભલે ને શાસ્ત્ર વાંચી વાંચીને ભરી જાય તો લાગે ક્યારે પત્તો ન લાગે એ કોઈ શું. આવી નાની મોટી વાતના જે સત્પુરુષોએ સંકેત કર્યા તેની અંદર બીજના મૂકા છે. જ્ઞાન દશાના બીજ ક્યાં છે બધા. એટલે એ નાની વાત ઉપર ઉપરથી સાધારણ લાગે એમ છોડી દેવાની વાતો નથી આવતી. મહેનત કરીને પરિશ્રમ કરવો પડે છે. આપણે તો નસીબદાર છીએ કે રિસર્ચ થયેલી ચીજ નો રિસર્ચ કરવાનું છે, જેટલી સુગમતા છે એ તો સહેલી વાત છે. એની કાર્ય પદ્ધતિ, એનું રિઝલ્ટ બધું સામે દેખાડી દે છે, અને પછી એમ કે છે કે જો આમ થાય છે આમ થાય છે, એટલું સહેલું છે. સમ્યક પ્રકારે એનું ભૂખ શમન થાય, એનો રસ ગળી જાય, એની રીત છે. અને એમાં સુખ છે, એમાં શાંતિ છે, એમાં નિરાકુરતા છે, એમાં પરિણામ ને વિશે કોઈ ઉપદ્રવ થતો નથી. નહીતર ઉપદ્રવ માંથી છૂટી જ ન શકે, દમન કરે તો ઉપદ્રવ માંથી છૂટી ન શકે. એટલે અહીંયા એમાંથી એ બધી વાત કરે છે કે નાની જ્ઞેયોમાં આસક્ત નથી એટલે શું વાતનું નાની એવી લાગે ઉપર ઉપર, પણ અંદર ઘણી વાત પડી છે. અનેક આકાર એના જ્ઞાન માં નથી, છે તો ખરા પણ ગૌણ કરી નાખે છે, લક્ષ માંથી હટાવી નાખે છે, દાલ માં મરચું ને ખટાશ નાખે છે પણ મીઠાને જ પકડવો છે. તેથી તેઓ શું પ્રક્રિયા કરે છે, જ્ઞાનીઓ અંતરમાં શું પ્રક્રિયા કરે છે, એવી ક્રિયા કરે છે. જેમ શાકમાં મીઠા ને જુદું પાડે છે તેમ એમ કરીને શાક નું દ્રષ્ટાંત પણ દે છે. એ કરીને દોરાયું છે, જે આચાર્ય ભગવાને ટીકામાં દોરાયું છે. અને એ પ્રમાણે મુનિ ગુણની અભેદ દ્રષ્ટિમાં આવતું એકલી પર્યાય ને જ્ઞાન ગુણ પણ નહીં, એકાકાર જ્ઞાનથી મુનિ ગુણની અભેદ દ્રષ્ટિમાં આવતું જે સર્વદ્રવ્યથી જુદું પરંતુ પોતાની પર્યાયોમાં એકરૂપ, સર્વ પર્યાયોમાં એકરૂપ, સર્વ અવસ્થા ને વિશે જ્ઞાનો સદા જ્ઞાન, સર્વ પર્યાયોમાં એકરૂપ છતાં પર્યાયો રૂપ નહીં થયેલું, નિશ્ચળ પોતાના ગુણોમાં એકરૂપ ગુણભેદરૂપ નહીં થયેલું, પરનિમિત્તથી ઉત્પન્ન થયેલ ભાવોથી ભિન્ન પોતાનું જે સ્વરૂપ આપી કાઢે છે તેનું અનુભવન, તે જ્ઞાનનું અનુભવન છે. અને આ જ્ઞાનનું અનુભવન જે છે ભાવસ્વરૂપ જ્ઞાન રૂપ છે, તે સમસ્ત જીવ શાસનનું અનુભવન છે. જ્ઞાનીઓ પાસે દ્રવ્ય ને ભાવ જીવ શાસનનો અનુભવ છે, ભાવસ્વરૂપ જ્ઞાન છે, ભાવ ભાવ જીવ શાસન છે, અને દ્રવ્ય જીવ શાસનનો પણ એનો નિર્ણય એ વિશે. એનો જ સત્ય છે એને ખરો છે. જ્ઞાનીઓની ભૂલ ન થાય, સંભવ છે વિદ્વાનોની ભૂલ થાય, પણ જ્ઞાનીની ભૂલ હજી થતી નથી. એટલા માટે સમસ્ત જીન શાસન દ્રવ્ય ને ભાવે જીન શાસન છે એ વાત આચાર્ય મહારાજે સ્પષ્ટ કરી છે. શુદ્ધ નીતિ આમાં કાંઈ કરી શકે. આ શરીરે છેલ્લા હજને આ વાત વેદ કરી શકે છે એમ અહીંયા કહેવા
માંગે. વિધિ વિધાન
વિધિ વિધાનમાં ફાઇનલ નિર્ણય જ્ઞાની મને વિધિ વિધાન ભેદ પ્રભેદમાં ન ગયા હોય એની સામે વાત મૂકી દો. આ વિધિ વિધાન આ કરાય કે આ કરાય તો જ્ઞાનીનો નિર્ણય. જેને તત્વ દ્રષ્ટિ નથી એનો એ વિષય નથી. એને માન્ય કરવું જ્ઞાની કહે તે એને એના પોતાના ક્ષેત્રનું માન્ય મુખ્ય કરીને આગ્રહ રાખો નહીં. આ હિત બુદ્ધિ એ વિચારવા જેવો વિષય છે. અત્યારે તો સમય નથી, પણ છેડીને નક્કી કરવું અને એના માટે જેટલો જોઈએ તો સમય માગી લેવો આપણે એના માટે તૈયાર.